પ્રભુએ આજે ત્રણ કલમો આજના દિવસને માટે આપણને આપી છે, અને એ તો રોમિયોનો પત્ર 10મો અધ્યાય 13, 14 અને 15 કલમ છે. હમણાં જ આપણે સાથે સાથે ગુજરાતી અને ઇંગ્લિશમાં પણ વાંચી અને સાંભળી એ કલમો તરફ જઈએ તે પહેલાં આજે મહિમાવંતી સુવાર્તા છે તેના સંબંધી કેટલીક પાયાની વાતો હું તમારી આગળ કરવા માગું છું. તો સૌથી પ્રથમ પ્રશ્ન એ છે કે સુવાર્તા શું છે? વોટ ઇઝ ધ ગોસ્પેલ? જો એનો જવાબ તમારે બાઇબલમાંથી મેળવવો હોય તો મારી સાથે બાઇબલ ઉઘાડશો, કોરંથી અને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, તેનો 15મો અધ્યાય અને 1-4 કલમ. હેરિસભાઈ વાંચશો? પહેલું કોરંથી 15મો અધ્યાય અને 1-4 કલમ. આ સુવાર્તા છે જે ગીતમાં પણ હમણાં જ આપણે ગાયું, ઈસુ જે બાળનો તારણહાર, એ આખું ફૂલ ગોસ્પલ સોંગ છે આખા ભજન સંગ્રહમાં. આ એકમાત્ર ગીત એવું છે કે જે ફૂલ ગોસ્પલ આપણી આગળ રજૂ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા માટે, તમારા માટે જન્મ્યા, તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા, તેઓ કબરમાં દટાયા, તેઓ પુનરુત્થાન પામ્યા, તેમનું સ્વર્ગારોહણ થયું, અને તેઓ ફરી પાછા આપણને લેવા આવનાર છે. આ વાતનો જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે એ સુવાર્તા છે. આ પહેલી બાબત. બીજી બાબત, સુવાર્તા શા માટે પ્રગટ કરવી જોઈએ? વાય વી હેવ ટુ પ્રીચ ધ ગોસ્પલ? કારણ કે જે આપણો કંપની કમાન્ડર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેનો એ હુકમ છે. માથીની સુવાર્તા 28મો અધ્યાય 19 અને 20 કલમ વાંચો હરીશભાઈ. માથી 28:19-20. આ હુકમ છે, આ આજ્ઞા છે કે જેનું આપણે પાલન કરવાનું છે. બીજી એક જગ્યાએ પાઉલ પ્રેરિત આ પ્રમાણે જણાવે છે, બીજું કોરંથી 5મો અધ્યાય અને 14મી કલમ તમે વાંચો. બીજું કોરંથી 5મો અધ્યાય અને 14મી કલમ. એટલે સુધી, કારણ કે ખ્રિસ્તની પ્રીતિ, પ્રભુનો જે કમ્પેલિંગ લવ છે, એ અમને ફરજ પાડે છે. એટલે અમે તમને પ્રભુની વાતો જણાવીએ છીએ, એટલે અમે સુવાર્તા પ્રગટ કરીએ છીએ. બીજી એક જગ્યાએ તે આ પ્રમાણે લખે છે, કોરંથીઓને પહેલો પત્ર 9મો અધ્યાય અને 16મી કલમ વાંચો. પહેલું કોરંથી 9 અને 16. અને જો હું સુવાર્તા એટલે આ મારી ફરજ છે એમ પાઉલ પ્રેરિત આપણને જણાવે છે, અને એમાં કે છે મારે અભિમાન કરવાનું કારણ નથી, પણ જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. હવે જ્યારે આપણે સુવાર્તા પ્રગટ કરીએ છીએ, કોઈકને પ્રભુનું વચન આપીએ છીએ, ટ્રાક આપીએ છીએ, ગોસ્પલ આપીએ છીએ, બાઇબલ આપીએ છીએ, સાક્ષી આપીએ છીએ, ત્યારે એ કેવું કામ કરે છે એ આપણે જોઈએ. રૂમિયોનો પત્ર પહેલો અધ્યાય અને 16મી કલમ. દરેક વિશ્વાસ કરનારને તે તારણ પમાડનારું પરાક્રમ છે. સુવાર્તાનું બીજ, સુવાર્તા જ્યારે આપણે લોકોને આપીએ છીએ ત્યારે લોકો વિશ્વાસ કરે છે, એનાથી એમનું તારણ થાય છે. તો પછી પ્રશ્ન એ થાય છે કે તો પછી મારે એને ક્યારે પ્રગટ કરવી જોઈએ, પહેલી બાબત, અને કેવી રીતે પ્રગટ કરવી જોઈએ, એનો જવાબ આપણે બાઇબલમાંથી જ મેળવીએ. બીજો તિમોથી 4:2 તિમોથીને બીજો પત્ર તેનો 4:2 વાંચો. બંને બાબતો છે, અનુકૂળ પ્રસંગે તમને કમ્ફર્ટેબલ લાગે ત્યારે પણ સુવાર્તા પ્રગટ કરો, તમને વિરોધ જેવું લાગે, તમને કંઈ પ્રશ્ન થાય, મુશ્કેલી થાય, વિપરીત સંજોગો ઊભા થાય, તો પણ સુવાર્તા પ્રગટ કરો. કહે છે કે તું તત્પર રહે. એટલે આ રીતે આપણે સુવાર્તા પ્રગટ કરવી જોઈએ. બીજો પ્રશ્ન એ હતો, પેટા પ્રશ્ન, કે કેવી રીતે સુવાર્તા પ્રગટ કરવી. તો મારા સ્ટડી પ્રમાણે મેં અહીં 3 બાબત નોંધી છે. પહેલી બાબત, તમારા પોતાના જીવનથી. બીજી બાબત, શબ્દો કે સાક્ષી આપીને. અને ત્રીજી બાબત, કૃત્યોમાં કે વ્યવહારમાં. કોઈકે કહ્યું છે ને કે તમે જ 5મી સુવાર્તા છો. માથી, માર્ક, લૂક અને યોહાન, એ 4 સુવાર્તા, પણ 5મી સુવાર્તા તે તમે છો, હું છું. એટલે આપણું જીવન એ સુવાર્તારૂપ હોવું જોઈએ. આપણે જ સુવાર્તા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જગતનું અજવાળું છો, તમે જગતનું મીઠું છો. બીજા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ જ કહેવા માંગે છે કે તમે જ સુવાર્તા છો. આપણે જોઈએ છીએ કે ચારેય બાજુ પાપરૂપી અંધકાર છવાયેલો છે, અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખાસ હેતુસર જુદી જુદી જગ્યાઓએ મને અને તમને મૂકેલા છે, એટલા માટે કે આપણે પ્રકાશીએ. પાપનો જે સડો છે એનાથી આખું વિશ્વમાં દુર્ગંધ છે, ગંદી વાસ આવે છે, સડો પેસી ગયો છે, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે તમે જગતનું મીઠું છો. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ ના કહ્યું તમે જગતનું સોનું છો, એવું ના કહ્યું. શું કહું? તમે જગતનું મીઠું છો. માનું છું કે મીઠાની દરેકને જરૂર પડે છે, અને કોઈ પણ વસ્તુ તમે બનાવો, બહેનો મને ખબર છે, એમાં જો મીઠું ના નાખો તો શું થાય? ટેસ્ટલેસ થઈ જાય. અને એ ટેસ્ટ લાવવા માટે ઈશ્વરે મને અને તમને આ જગતમાં મૂક્યા છે. એક જગ્યાએ પાવલ પ્રેરિત કોરિન્થીયના પત્રમાં એમ લખે છે કે અમે ખ્રિસ્તના સુગંધરૂપ છીએ. અમે તારણ પામનારામાં હોઈએ કે નાશ પામનારામાં હોઈએ, પણ અમે ખ્રિસ્તના સુગંધરૂપ છીએ. કેમ ખ્રિસ્તના સુગંધરૂપ છે? કારણ કે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, જેના માટે ગીતોના ગીતમાં એમ લખવામાં આવ્યું છે કે તે શારોનનો ગુલાબ છે. અને એ ગુલાબ જો મારા જીવનમાં હોય તો એની સુગંધ અને એની સુવાસ તે પ્રસરી જ જવી જોઈએ. યોહાનની સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે અત્તરની સુવાસ આખા ઘરમાં પ્રસરી ગઈ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શારોનનો ગુલાબ ગીતોના ગીતમાં લખ્યું છે તે પ્રમાણે જો હોય, કહે છે કે તેનું નામ ચોળેલા અત્તર જેવું છે. ગીતોનું ગીત 1 અધ્યાય અને 3 કલમમાં એવું લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ચોળેલા અત્તર જેવું છે. અને એ સુગંધ અને એ સુવાસ તે આપણે બીજાઓની આગળ ફેલાવવાની છે. એમાં એક ટેમ્પ્ટેશન પણ છે, એક શક્યતા પણ છે, જે પ્રભુ ઈસુએ એ શક્યતા જાહેર કરી અને એવું કહ્યું કે તારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. તમે જગતનું અજવાળું છો, પણ જો તમારામાં જ અંધકાર હોય તો તે અંધકાર કેટલો મોટો. તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું જ બે સ્વાદ થયું હોય તો કે તે સાથી ખારું કરાશે. અને પછી પ્રભુ ઈશ્વરે કહ્યું કે માણસોના પગ તળે છુંદાવા સિવાય કશા જ કામનું નથી, ગુડ ફોર નથિંગ. હું ને તમે જો બેસવા જ થઈ ગયા છે તો આપણે સુવાર્તા વિહોણા છે, આપણે કોઈ સુવાર્તા પ્રગટ જીવનથી પ્રગટ કરી શકતા નથી. તમે ખ્રિસ્તના સુગંધરૂપ છો. અમે અમેરિકામાં નવા નવા આવ્યા ને 1990માં, ત્યારે ઓલિવરભાઈ એવું કહેતા હતા કે અમેરિકામાં 1,00,000 ફૂલો, પણ એ કંઈમાં વાત નહીં, ખરી વાત, 1,00,000 ફૂલો પણ એ કંઈમાં વાસ નહીં. નહીં, વાત સાચી છે. જો સારોનો ગુલાબ અને એનો જો સ્વીકાર મારા જીવનમાં છે તો એની સુવાસ તે આવવી જોઈએ. એટલે હવે આપણે સમરી કરી લઈએ સુવાર્તાની, જોઈ લઈએ. માથીની સુવાર્તા હમણાં જ વાંચ્યું, 28મો અધ્યાય 18-20 કલમમાં. એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે આકાશ અને પૃથ્વીમાં સર્વ અધિકાર મને અપાયો છે, અને માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ પિતા તથા પુત્રને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ, ને જે જે આજ્ઞાઓ મેં પાડવાનું તમને કહ્યું છે એ તમને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. તો આ કલમમાં આપણે ચાર બાબતો જોઈએ છે. ઓલ ઓથોરિટી, સર્વ અધિકાર પ્રભુનો છે, અને એ અધિકાર પ્રભુએ મને અને તમને આપ્યો છે કે તમે જાઓ અને આખા દેશમાં, આખા રાજ્યમાં, આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો. કોને પ્રગટ કરવાની છે? ઓલ પીપલ, સર્વ લોકોને, દરેક મનુષ્યને, દરેક જાતિને, દરેક દેશના લોકોને સુવાર્તા પ્રગટ કરો. ઓલ કમાન્ડમેન્ટ્સ, જે જે આજ્ઞાઓ મેં આપી છે બધી જ તેમને પાડવાનું અને શીખવતા જાઓ. એન્ડ ક્યાં સુધી? ઓલ ધ ટાઈમ્સ, હા સર્વકાળ સુધી, હા જગતના અંત સુધી હું તમારી સાથે છું. આપણે સુવાર્તાના હેરિસભાઈ ઓથોરાઇઝ ડીલર છે, વી આર ઓથોરાઇઝ ડીલર ઓફ ધ ગોસ્પેલ. કેમ? કારણ કે ઓથોરિટી પ્રભુ ઈસુની છે, અને એ ઓથોરિટી હવે હમણાં મંડળીને આપીશ, મને અને તમને આપીશ, એટલે આપણે સુવાર્તાના ઓથોરાઇઝ ડીલર છે. આ તો મેં તમને એપીટાઇઝર જ આપ્યું, હજુ મેસેજ મારો શરૂ નહીં થયો. આ તો એપીટાઇઝર છે, થોડુંક ખાવાનું ખાવ તો જ્યારે ઠીક લાગે, ભૂખ્યા હશો એટલે. હવે આપણે ખાવાનું ખાઈએ, એટલે એની તરફ જઈએ. જે કલમો હમણાં વાંચી, 5-3 કલમો જે વાંચી, રૂમિયોનો પત્ર 10મો અધ્યાય 13મી કલમથી તે 15મી કલમ સુધી, તમારું એ બાઇબલ ખુલ્લું રાખશો. અહીંયા આગળ મેં 5 બાબતો મારા સ્ટડીમાં નોંધી છે, તો કે આ જે 3 કલમો છે એમાં એક આશ્ચર્ય ચિહ્ન છે, એક્સલિમેટરી સાઇન છે. છેલ્લી કલમ જુઓ તમે કે સુવાર્તા સંભળાવનારના પગલાં કેવા સુંદર છે, કે જે છે લખ્યો છે એની પાસે આશ્ચર્ય ચિહ્ન છે. 4 જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, 4 ગ્રુપ છે જે આગળ મેં ચિત્રમાં તમને બતાવ્યું છે, અને 7 સ્ટેપ છે, 7 પગથિયા છે, અને એના મેં 10 ટાઇટલ કે શીર્ષક આપ્યા છે. હું જ્યારે ગાડી પાર્ક કરું છું ને પાર્કિંગ લોટમાં, અને મારે જ્યારે બહાર નીકળવું હોય છે ત્યારે મારે ગાડી રિવર્સ કરવી, આમ ગાડી હોય તો આમ રિવર્સ કરો, પાછી લાવો અને પછી આગળ જવાનું. કોઈક વાર બાઇબલમાં તમારે રિવર્સ જવું પડે, એટલે જો તમે આ રિવર્સ જોશો આ કલમોને, એટલે કે 15, 14 અને 13 એ રીતે આ કલમો જોશો તો એમાં તમને 7 પગથિયા મળશે. તો આપણે રિવર્સ જોઈએ, 15મી કલમ જોઈએ, તો એમાં લખ્યું છે કે સુવાર્તા વધામણીની સુવાર્તા સંભળાવનારાના પગલાં કેવા સુંદર છે. પહેલી બાબત, સુવાર્તા સંભળાવનાર કોઈક જોઈએ. પછી એ જ કલમમાં લખ્યું છે કે વળી તેઓ કેમ કરીને ઉપદેશ કરશે, એટલે બીજી વ્યક્તિ ઉપદેશ કરના જોઈએ. પછી એ જ કલમમાં એવું લખ્યું છે કે તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે, એટલે કોઈ પુષ્ટ કરનાર મોકલનાર વ્યક્તિ પણ જોઈએ. ત્યાર પછી તમે 14મી કલમમાં જોશો તો એમ લખ્યું છે છેલ્લેમાં કે ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે, એટલે સાંભળનાર વ્યક્તિ જોઈએ. પછી લખ્યું છે કે તેઓ કેમ કરીને વિશ્વાસ કરશે, એટલે વિશ્વાસ કરનાર વ્યક્તિ જોઈએ. અને જો તમે 13મી કલમ જોશો તો એમાં લખ્યું છે કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે, એટલે વિનંતી કરનાર, અને ત્યાર પછી છેલ્લે એનું તારણ થાય છે. એટલે આમ આ ચિત્રમાં તમે જોશો તો મેં 4 ગ્રુપ પાડ્યા છે, પણ એક્ઝેક્ટલી એકચ્યુઅલી 3 જ ગ્રુપ છે. કેમ કે પહેલું ગ્રુપ તો એ છે કે જેના ઉપર અને જેના વિશે, એટલે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આ બધી જ વાતો આપણે કરવાની છે કોના માટે? પ્રભુ ઈસુ માટે. એટલે એને એક ગ્રુપને હું બાજુ પર મૂકી દઉં છું, પણ આપણા માટે આપણને જે લાગુ પડે છે તે બાકીના જે 3 ગ્રુપ છે એમાં છે ઉપદેશક કે સંભળાવનાર. કોઈકે ઉપદેશ કરવો પડે, કોઈકે પ્રભુની વાત સંભળાવવી પડે. ત્યાર પછી બીજું ગ્રુપ છે મોકલનાર. ભાઈ મારે શું વાર્તા તો પ્રગટ કરવી છે, પણ મારી પાસે આઈ હેવ સમ ક્વેશ્ચન્સ, આઈ હેવ સમ પ્રોબ્લેમ જયભાઈ, એટલે મારે કોઈને સપોર્ટની જરૂર છે કે જે મને સપોર્ટ કરે, જે મોકલે મને. અને જે મોકલનાર છે તે શું કરે છે? કિંમત ચૂકવે છે, પ્રાર્થના કરે છે, ઉત્તેજન આપે છે, વગેરે વગેરે. ભલા આ જગ્યા પર હું એટલા માટે ઊભો છું કે કોઈક જગ્યાએ મને મોકલવામાં આવ્યો હતો ભૂતકાળમાં, જ્યારે હું વિદ્યાર્થીમાં હતો, જ્યારે હું કોલેજમાં ભણતો હતો, ત્યારે કોઈકે પૈસા ખર્ચ્યા, કોઈકે મને કેમ્પમાં મોકલ્યો, કોઈકે મને કોન્ફરન્સમાં મોકલ્યો, કોઈકે મારા માટે પ્રાર્થના કરી, એટલે મારા જીવનમાં કામ થયું, એટલે હું આ પુલપીટ પર ઊભો છું. એટલે કોઈક મોકલનાર છે. મને બરાબર યાદ છે કે અમે નવા નવા તારણ થયું 1969માં, ત્યારે તો ઇંગ્લિશનો ઢડ્ઢોય આવડે નહીં, 2 જ શબ્દો આવડતા હતા, એક યસ અને એક નો. એવામાં ડૉક્ટર બ્રિજ ત્યાં આગળ બોરસદમાં ડૉક્ટર હતા, અને એમણે મને અને જોસફભાઈ જેમણે અહીં આવેલા થોડા વખત પહેલાં, જો તમને ખ્યાલ હોય તો, એ 2 જણને કોટાગીરી કેમ્પમાં મોકલેલા. અમને કીધું કે અમને તો કશું આવડતું નથી, કશી ગતાગમ પડતી નથી, ત્યાં તો બધું ગુજરાતની બહાર નીકળો એટલે બધું ઇંગ્લિશ મીડિયમ. તો એમણે કીધું કે ના જાઓ તમે, અને અમે ગયા. તમે નહીં માનો, જે સંદેશા અમે ઇંગ્લિશમાં સાંભળ્યા તે જાણે ગુજરાતીમાં જ સાંભળતા હોય એવું અમને લાગ્યું, કારણ કે એ પવિત્ર આત્માનું કામ છે. પ્રયત્નના કૃત્યના બીજા અધ્યાયમાં ખબર છે, પવિત્ર આત્મા ઉતરી આવે ત્યારે બધા પોતપોતાની ભાષામાં બોલવા માંડેલા, અને બધા સમજી શકતા હતા કે આ શું બોલે છે. એવું કામ અમારા જીવનમાં થયું, એટલે કોઈ મોકલનાર છે. અને બીજું જે ગ્રુપ છે એ સાંભળનાર. જો કોઈ મોકલે, કોઈ જાય, જો સાંભળે તો વિશ્વાસ કરે, વિશ્વાસ કરે તો વિનંતી કરે, અને વિનંતી કરે તો પછી એનું તારણ થાય. આ સ્ટેપ આપણને અહીંયા આગળ જોવા મળે છે. તો આ જે 3 કલમો છે એને તમે કયું શીર્ષક કે ટાઇટલ આપશો? આ મારો પ્રશ્ન ચર્ચને છે. કોઈ કહેશે કયું ટાઇટલ કે મથાળું કે શીર્ષક તમે આપી શકો? કંઈ ઇઝ ધેર એની આઈડિયા? તમે કહેશો કે એકદમ બધું વિચારવું મુશ્કેલ છે, તમે બધા ઇન્ટેલિજન્ટ પીપલ છો, બાઇબલ વાંચો છો, બાઇબલ જાણો છો, વર્ષોથી દેવળમાં આવો છો, વધામણીની સુવાર્તા. ઓકે, હા બરોબર છે, બોલો. સુવાર્તાનું તેડું, વધામણીની સુવાર્તા, સુવાર્તાનું તેડું. પછી સુવાર્તા પર વિશ્વાસ. ગુડ. તારણની સુવાર્તા. ગુડ. બીજું કઈ?
સુવાર્તાનું માળખું.
હા,
સુવાર્તાનું માળખું.
સુવાર્તાનું માળખું. માળખું. યપન કઈ કેવું છે મનીષ? પેલું બોર્ડ સીધું કરી દઈશ આ બાજુ. અને અમે 10 ટાઇટલ આપ્યા છે, જે તમે બધા જુદી જુદા રીતે કયા એ પણ સાચા જ છે. તો છે વધામણીની વાતો, જે 15મી કલમમાં છે. સુંદર પગલાં, વધામણીની સુવાર્તા સંભળવાના પગલાં કેવા સુંદર છે. પ્રભુને નામે, જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. પછી આ મેં લીધું છે રૂમી 1:16 કે તારણ પમાડનારું પરાક્રમ. જ્યારે સુવાર્તા આપણે કોઈને આપીએ છીએ ત્યારે વ્યક્તિનું તારણ પવિત્ર આત્માના પરાક્રમમાં થાય છે. કહે છે કે જેના ઉપર તેઓ વિશ્વાસ કર્યો નથી, એટલે શ્વાસ વિશ્વાસનો. ત્યાર પછી કોઈક જાય છે અને કોઈક મોકલે છે, એટલે જાઓ અથવા મોકલો. ખબર છે હરીશભાઈ, આઈએમમાં એક મોટો હતો એકવાર પહેલાં, જાઓ અથવા મોકલો. જાઓમાં કોણ આવે? આપણે આવીએ, ઉપદેશક આવે, મિશનરી આવે, તારણ પામેલી કોઈ પણ વ્યક્તિ જાઓમાં આવે. મોકલોમાં કોણ આવે? તો કે મંડળી આવે, સંસ્થા આવે, ગ્રુપ આવે, કુટુંબ આવે, દેશ આવે. તમને ખબર છે અમેરિકા એ એકમાત્ર એવો દેશ છે કે જે આખા વિશ્વમાં સૌથી વધારે મિશનરીઓ મોકલે છે. મોકલો. ત્યાર પછી 7, મહાન તારણ. હેબ્રી 2:3 એવું લખ્યું છે કે જો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીશું તો સી રીતે બચીશું. 8 બાબત, વિનંતી વિભુને. જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. અને આ મહિમાવંતી સુવાર્તા, મેં મારો જે મેસેજ અહીં તૈયાર કર્યો છે એનું ટાઇટલ મેં આપ્યું છે કે મહિમાવંતી સુવાર્તા. પાઉલ પ્રેરિત આ શબ્દ એક જગ્યાએ વાપરે છે. અને 10મું ટાઇટલ છે શાહી ફરમાન. આપણને બહુ મોટી આજ્ઞા આપવામાં આવી છે. આપણો આગેવાન તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને એમણે આ ફરમાન કરેલું છે કે જેથી કરીને આપણે સુવાર્તા પ્રગટ કરવી જોઈએ. અને બીજી બાબત પણ મેં જણાવી છે કે જેણે આપણને આ હુકમ આપ્યો છે એ ગોડ, ઈશ્વર છે. ત્યાર પછી જે વાતો આપણે લોકોને કહેવાની છે એ ગોસ્પેલ છે, કે જેના સંબંધી વાત કરવાની છે. અને જે હુકમ છે આપણો, એમાં જ લખ્યું છે ગો, જાઓ. જે આજ્ઞા આપવામાં આવી છે, જાઓ, તમે બહાર નીકળો, સુવાર્તા પ્રગટ કરો, તો બીજાઓ જાણી શકશે. તો તમે તમારી જગ્યા પર ઊભા થઈ જાઓ, ઊભા થાઓ. અને હું બોલાવો એમ બોલો, ગો. આટલો ધીમે નહીં, જોશથી બોલો, ગો ગો. ઓકે, થેન્ક યુ, બેસી જાઓ. આપણે છે ને કોઈ ને કોઈ કામ કારણસર બહાર જઈએ છીએ, અને જ્યારે પગથિયા પર પહેલો પગ મૂકીએ છીએ ને, હે, નોકરી માટે જઈએ છીએ, સ્કૂલમાં જઈએ છીએ, શોપિંગ માટે જઈએ છીએ, મુલાકાત માટે જઈએ છીએ, ફરવા માટે જઈએ છીએ. કેટલાક લોકો કસરત કરવા જાય છે નિયમિત, ગ્રોસરી લેવા જઈએ છીએ. ત્યારે તમે જ્યારે પગથિયા પર પહેલો પગ મૂકો ને ત્યારે એ આવે છે ગો. તમે બહાર નીકળો છો, તમે જાઓ છો. અને આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે લોકો આપણને જુએ છે, વાંચે છે, સાંભળે છે. પાઉલ પ્રેરિત એક જગ્યાએ કહે છે કે તમે ખ્રિસ્તના પત્રો તરીકે પ્રગટ થયા છો અને એ લોકો તમને વાંચે છે, જુએ છે કે તમે કેવું જીવન જીવો છો અને શું કરો. હમણાં થોડા વખત પર મારા વાઈફ સાથે હું ચર્ચા કરતો હતો અને એને મારા ડિફરન્સ કહેતો હતો કે પહેલાંની મંડળીઓ કેવી હતી અને અત્યારની મંડળી કેવી છે. ત્યાં મને કહું કે કોઈક વાર ચર્ચમાં કહેજો ને, એટલે મારો વિચાર છે કે આજે હું એ થોડીક વાતો તમને જણાવી દઉં. તો સાંભળો, અર્લી ચર્ચ એન્ડ મોડર્ન ચર્ચ, જૂના વખતની પુરાતન કાળની મંડળી પ્રેરિતોનું કૃત્યમાં જે આપણે વાંચીએ છીએ અને આધુનિક મંડળી. તો પહેલાંની વખતની જે મંડળી હતી એના માટે લોકો એવું કહેતા હતા, પ્રેરિતોનું કૃત્ય 3:6 પિત્તરને યોહાને શું કહું કે ભાઈ સોનું રૂપું તો અમારી પાસે નથી, પણ અમારી પાસે જે છે એ તમને આપીએ છીએ. એમ કરીને પેલા લંગડા માણસનો હાથ પકડીને કહું કે ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી ચાલતો હતા અને કૂદીને ઊભો થયો અને કૂદતો ને કૂદતો દોડતો અને સ્તુતિ કરતો પ્રભુના ઘરમાં. આજની મંડળીઓ પાસે સોનું રૂપું છે, આ એક રીતે એવું કહી શકાય. બિલ્ડિંગ છે, બજેટ છે, બુક કીપિંગ છે, બેંક બેલેન્સ છે, આ બધું સોનું રૂપું કહેવાય. પણ પ્રભુનું પરાક્રમ નથી. આજે કેટલા જણ એવું કહી શકે છે કે ઈસુ ખ્રિસ્તના જરીના નામથી ચાલતો થાય. પહેલી બાબત. બીજી બાબત, પહેલાંની મંડળીના માણસો એટલા બધા ભણેલા નતા. તમે જો પુરોહિતોનું કૃત્ય 4:13 વાંચશો તો એમાં પિત્તરને યોહાન સંબંધી એવી નોંધ લખવામાં આવી છે કે તેઓ અભણ અને અજ્ઞાન હતા. પણ પછીની જે નોંધ છે બહુ જોરદાર છે, પણ તેઓ ઈસુની સાથે હતા. આજની મંડળીઓમાં લોકો ભણેલા છે, જ્ઞાની છે, સર્ટિફિકેટ છે, ડિપ્લોમા છે, ડિગ્રી છે, ડૉક્ટર છે, રેવરન છે, બધી ડિગ્રીઓ જાત જાતનું આગળ પાછળ ઉપર નીચે બધું બહુ છે, પણ ઈસુ વગરનું જીવન છે. પ્રભુ ઈસુની સાથે જે હોવું જોઈએ તે નથી. ત્રીજી બાબત, પ્રેરિતોના કૃત્ય 4:31 એમ લખ્યું છે કે જ્યારે તેઓ પ્રાર્થના કરવા ભેગા થયા ત્યારે પ્રભુનું પરાક્રમ ઉતરી આવ્યું અને ઘર હાલ્યું અને પવિત્ર આત્મા ત્યાં ઉતરી આવ્યા. આજે ઘર તો હાલે છે પણ પ્રાર્થનાથી નહીં, ધરતીકંપથી. હમણાં ગયા અઠવાડિયે ધરતીકંપ થયેલો, તમે એનો અનુભવ કર્યો હશે. હા, અત્યાર સુધી ધરતીકંપની વાતો બહુ વાંચી, ફોટાય બહુ જોયા, ટીવીમાંય બહુ જોયું, પણ અનુભવ નહોતો થયો. આ મને તો પહેલી જ વાર થયો, હું હલેલો. એટલે આજના જમાનામાં પ્રાર્થનાથી નહીં પણ ધરતીકંપથી ઘર હાલે છે. પણ પછી મેં જે વાક્ય લખ્યું છે એ સાંભળો, તો પણ પ્રાર્થના ક્યાં છે? હલો, આ સિરિયસ બાબત છે. ચોથી બાબત, પહેલાંના વખતમાં જોરદાર સુવાર્તા પ્રગટ કરતા હતા, વિચારથી, વાણીથી, વર્તનથી. અને જો તમે રોમિયોનો પત્ર 1:8 વાંચશો તેમાં પાઉલ પ્રેરિત લખે છે કે આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે. તો કેટલી ગજબની સુવાર્તા પ્રગટ થતી હશે. આજના આધુનિક જમાનામાં આપણી પાસે પ્રિન્ટેડ પેજીસ છે, બાઇબલ છે, જાત જાતના સાહિત્ય છે, રેડિયો છે, ટેલિવિઝન છે, ટેલિફોન છે, કોમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે, મિશનરીઓ છે, સંસ્થાઓ છે, મંડળીઓ છે, આટલું બધું આપણી પાસે છે. અમુક તમે અમેરિકામાં જોશો તો કેટલી ચેનલો 24 સુવાર્તા પ્રગટ કરે છે રાતને દિવસ. અને આટલું બધું હોવા છતાં હમણાં જ એક પ્રેર રિક્વેસ્ટ મારા વાંચવામાં આવી 1040 વિન્ડોમાં, જે મેં આગળ બતાવી છે.
આપ્યો છે, આ જે ચોરસ ભાગ બતાવ્યો છે દુનિયાનો નકશો છે, જે ચોરસ ભાગ બતાવ્યો છે એને એ લોકો 1040 કહે છે. 10 ડિગ્રી દક્ષિણ અને 40 ડિગ્રી ઉત્તર, એ રીતે જો તમે આનો ફોટો લો તો આટલો ચોરસ ભાગ આવે છે. તમે નહીં માનશો, આ ચોરસ ભાગની અંદર 64 દેશો એવા છે કે જેમાં 4 બિલિયન લોકો છે કે જેમાં સુવાસક નથી, અને એના માટે આ ખાસ પ્રેર રિક્વેસ્ટ છે તમને બહાર પાડે 31 દિવસની રોજની પ્રેર. મોટે ભાગે જે 57 પામતા દેશો છે જેના માટે આપણે ઓલરેડી પ્રાર્થના કરીએ છીએ, પણ આ વધારે સ્પેસિફિક 67 દેશો એવા છે કે જ્યાં આગળ 3 મુખ્ય ધર્મો છે, હિન્દુ ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, અને ઘણું બધું કરપ્શન અને બીજું બધું જાત જાતનું ચાલી રહ્યું છે, અને એ લોકો કોઈક ને કોઈક રીતે સુવાર્તાને અટકાવે છે, કાં તો એમના કાયદાથી, કાં તો નિયમથી, કાં તો એમના ધર્મથી સુવાર્તાને બંધનમાં લાવે છે. અને માટે 4 બિલિયન લોકો એવા છે કે જેમને જે રીતે સુવાર્તા સાંભળવી જોઈએ એ રીતે સાંભળવી જોઈએ. માનું છું કે લોકો રેડિયો પર કે ટેલિવિઝન પર સાંભળતા હશે, પણ એમને કંઈ પ્રશ્ન હોય તો વાત કરવાની સાથે કરે, ટીવી સાથે વાત કરવાના છે ના? એ તો મારા તમારે જ્યાં કોઈ જેને ઉભા રહીને કંઈ વાત કરે તો આપણે એનો પ્રશ્નનો જવાબ આપીશું. ટીવી તો ખાલી પ્રગટ કરે.
તો આ બાબતને માટે પણ ખાસ પ્રાર્થનાની જરૂર છે, પણ આ લોકો માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ. આજે ભજન સંગ્રહમાં એક કોરસ આપ્યું છે, 163મું કોરસ, એમાં એવું લખ્યું છે, બહુ સરસ ગીત છે, અનટોલ્ડ બિલિયન્સ આર સ્ટીલ અનટોલ્ડ, અનટોલ્ડ બિલિયન્સ આર આઉટસાઇડ ધ ફોલ્ડ, હુ વિલ ટેલ ધેમ ઓફ જીઝસ લવ એન્ડ ધ હેવનલી મેન્શન્સ અવેટિંગ અબોવ. હેવનલી મેન્શન્સ રાહ જુએ છે કે ભાઈ કોણ આમની પાસે જશે, અને આ બધા મિલિયન્સ ઓફ લોકો છે, લાખો લોકો છે, એમને કોણ પ્રભુની વાત કહેશે. અને પાંચમી ને છેલ્લી બાબત છે કે પહેલાંના જમાનામાં સંખ્યામાં થોડાક જ લોકો હતા, ખબર છે ને, પ્રભુ વિશે 12 શિષ્યોને પસંદ કરેલા, પણ પ્રેરિતોના કૃત્યમાં એવી સાક્ષી પૂર્વમાં આવી છે કે જેઓએ જગતને ઉથલ પાથલ કર્યું છે તેઓ અહીં આવ્યા છે. આ નોન ક્રિશ્ચિયન્સ લોકોનું કોમેન્ટ્સ છે, એમનું એવું કહેવું છે કે આ 12 જણાએ આખા જગતને ઉથલ પાથલ કરી નાખ્યું છે અને તેઓ અત્યારે આપણા શહેરમાં આવ્યા છે. આજની આધુનિક મંડળીમાં આપણે સંખ્યામાં વધારે છે ભલાવ, પણ હજુ આપણે આખા વર્લ્ડને પહોંચી શક્યા નથી. આપણા ફિલાડેલ્ફિયા શહેરની જ વાત કરો, કેટલા બધા ચર્ચિસ છે, કેટલા બધા ડિનોમિનેશન છે, કેટલી બધી સંસ્થાઓ છે, પણ કેટલો બધો ક્રાઇમ અત્યારે આ દેશમાં અને આ શહેરમાં ચાલી રહ્યું છે. કોઈકે કહ્યું છે કે હાર્ટ વિથ ક્રાઇસ્ટ ઇઝ એ મિશનરી, એ હાર્ટ વિધાઉટ ક્રાઇસ્ટ ઇઝ એ મિશન ફિલ્ડ. જે હૃદયમાં પ્રભુનો વાસો છે તે દરેક વ્યક્તિ મિશનરી છે, પણ જે હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી તે પોતે જ મિશન ફિલ્ડ છે. વોટ અબાઉટ યુ? આર યુ મિશન ફિલ્ડ ઓર મિશનરી? તમે કોણ છો? અને પેલા જે ગ્રુપ મેં બતાવ્યા 3 ખાસ ગ્રુપ, એમાં તમે કયા ગ્રુપમાં છો? તમે ઉપદેશક છો, સુવાર્તા સંભળાવનાર છો, કોઈને ટ્રાક આપો છો, કોઈને સાક્ષી આપો છો, કોઈની સાથે વાત કરો છો, તમે કોઈને ઉત્તેજન આપો છો, તમે મોકલનાર ગ્રુપમાં છો, કે પછી તમારું તારણ જ હજુ થયું નથી અને તમારે જ સુવાર્તા સાંભળવાની, વિશ્વાસ કરવાની, વિનંતી કરવાની અને તારણ પામવાની જરૂર છે? પ્રાર્થના કરીએ. આપણે આપણી આંખો બંધ કરીએ અને પ્રભુએ જે વચનો આપ્યા છે તેના અનુસંધાનમાં આપણી આત્મપરીક્ષા કરીએ. યિર્મિયા 8:20 એવું લખ્યું છે કે કાપણી વીતી ગઈ છે અને ઉનાળો સમાપ્ત થયો છે તોય મેં તાણ પામ્યા નથી. મતલબ આ જિંદગી ઝટ પૂરી થશે. જો આપણે તાણ પામ્યા નથી તો આપણે પસ્તાવો કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ અને તારણની ખાતરી પામી લઈએ. એક ચોર જેવી વ્યક્તિએ મરતા પહેલાં મેક શ્યોર કરી લીધું અને તેને તારણની ખાતરી આપવામાં આવી અને તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આજ તું મારી સાથે પારદેશમાં હોઈશ. તમે તારણ સંબંધી બે દરકાર તો નથી ને? જેમ હોય તો હેબ્રી 2:3 એવું લખ્યું છે કે જો આપણે એવા મહાન તારણ વિશે બે દરકાર રહીશું તો સી રીતે બચીશું. અને માટે બીજું કોરંથી 6:2 એવું લખ્યું કે જો હમણાં જ માન્ય કાળ છે, હમણાં જ તારણનો દિવસ છે. તમે સિમ્પલ પ્રાર્થના કરો, પાપનો પસ્તાવો કરો, કારણ કે બાઇબલ એવું કહે છે કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. પણ જો તમે તારણ પામ્યા છો તો પ્રભુએ તમને બહુ મોટું માન આપ્યું છે અને પ્રભુની મહિમાવંતી સુવાર્તા પ્રગટ કરવાને તમારી પસંદગી કરી છે. તમે ખ્રિસ્તના એલચી છો, તમે સ્વર્ગીય રાજ્યના એમ્બેસેડર છો. પ્રભુએ દૂતોને નહીં પણ તમને પસંદ કર્યા છે અને નિમ્યા છે કે તમે પ્રભુની સુવાર્તા પ્રગટ કરો. ગો, જાઓ જગતના અંત સુધી, તે તમારી સાથે રહેશે. તમે મોકલનાર પણ હોઈ શકો. પ્રભુએ પોતાના એકના એક પુત્રને મિશનરી તરીકે મોકલી આપીને નમૂના આપ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને મોકલ્યા અને કહ્યું કે જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. યશાયામાં પ્રભુનું વચન એમ કહે છે કે અમારે સારું કોણ જશે. આ વાક્યમાં બહુ વચન છે, એટલે કે ઈશ્વર પિતાને માટે, ઈશ્વર પુત્રને માટે અને ઈશ્વર પવિત્ર આત્માને સારું કોણ જશે. તમારો પ્રત્યુત્તર શું છે? હું આ રહ્યો કે હું આ રહી, મને મોકલ. ગો ઈશ્વર પિતાને માટે, ગો ઈશ્વર પુત્રને માટે, ગો ઈશ્વર પવિત્ર આત્માને માટે. અમારા મુખના શબ્દો ને મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ. આમેન.